પ્રકારના છે, પણ તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. તે મોહનીય કર્મ હણાય તેનો પાઠ કહું છું. આત્માના અનંત ગુણો છે. સાકર તમે હાથમાં લ્યો, જેટલી તમારી સમજણ તેટલું વર્ણન કરશો. ગળપણ છે, રંગે સફેદ છે, ખરબચડી છે, વજનમાં આટલી છે, ગોળ આકાર છે. વર્ણન પૂરું થયું. આ સાકરના પણ અનંત ગુણો છે. સાકર તો કટકો અથવા સ્કંધ છે. તમે તેનું વિભાજન કરો અને વિભાજન કરતાં કરતાં અંતિમ વિશેષ પરમાણુ છે, અને તે પરમાણુના પણ અનંત ગુણો છે. આપણી મર્યાદા છે, આપણે જોઈ શકતા નથી. કેવળ જ્ઞાનના વિરાટ દર્શનમાં આખે આખું દ્રવ્ય દેખાય છે. દર્પણની સામે તમે ઊભા હો તો તમે પૂરેપૂરા દેખાશો. તમારું એક એક અંગ દર્પણમાં ઝળકે છે. સમગ્ર વિશ્વ કેવળ જ્ઞાનમાં ઝળકે છે. કેવળ જ્ઞાની જાણવાની કોશિશ કરતા નથી, જાણવા માટે એ રાહ જોતા નથી, પણ જણાઈ જાય છે. જાણવું તે આપણી અવસ્થા છે, અને જણાઈ જવું તે ગેયની અવસ્થા છે. એમ કહેવાય છે કે કેવળ જ્ઞાનમાં સમગ્ર વિશ્વ ઝળકે છે. પરંતુ એ ઝળક્યું અને તેમાં જણાઈ જવાની શક્તિ હતી ત્યારે જ્ઞાને તેને જોયું. ઓહો, આત્મામાં આવી અનંત શક્તિઓ છે. ભૂતગલમાં પણ અનંત શક્તિ છે. ભૂતગલનો અંતિમ ભાગ પરમાણુ, એમાં પણ અનંત શક્તિ છે. દરેક પરમાણુ સ્વયં સ્વતંત્ર છે, સ્વાવલંબી છે, સ્વાધીન છે. તેને કોઈની અપેક્ષા નથી.
આત્માના અનંત ગુણો છે. બધા જ ગુણોને કર્મ આવરણ કરે છે. એક પીપમાં 100 જુદી જુદી વસ્તુઓ મૂકી હોય, ઉપર ઢાંકણું ઢાંકી દો તો કેટલી વસ્તુ ઢંકાણી? 100 એ 100. કેમ કે તે બધી વસ્તુઓ સાથે મૂકી છે. તેમ આત્માના અનંત ગુણો આત્મામાં સાથે રહેલા છે. તેથી તે આત્માના અનંત ગુણો ઉપર કર્મોનું આવરણ આવે છે. અંદરના જે પ્રકારે આપણો ભાવ થાય છે તે પ્રકારે કર્મનો બંધ થાય છે, અને ભાવના ભેદ પણ અનંત છે. અસંખ્ય પ્રકારનો ક્રોધ પણ શાસ્ત્રમાં આમ વિભાજન છે. અનંતાનંદુ ક્રોધ, અપ્રત્યાખાની ક્રોધ, પ્રત્યાખાની ક્રોધ અને સ્વંજલન ક્રોધ. સ્વંજલન જે ક્રોધ છે તે 100 વ્યક્તિઓ કરતી હોય, પણ તેમાં અલગ અલગ પ્રકારનો ક્રોધ છે, એક સરખો ક્રોધ નથી. ભાવના અનંત પ્રકારો છે. અનંત પ્રકારના ભાવ હોવાના કારણે જે કર્મનો બંધ થાય છે તે કર્મના પ્રકાર પણ અનંત છે. મોક્ષ મેળવવા તમારે આ સમજવું જ પડશે. મોક્ષ મેળવવો હોય, કર્મથી છૂટવું હોય તો આ બધું જાણ્યા વગર નહીં ચાલે.
આપો આપો ને મહારાજ, અમને શિવ સુખ આપો, એમ કહેવાથી મોક્ષ નહીં મળે. જો મળતો હોત તો તમને મળી ગયો હોત. કર્મના મુખ્ય વિભાગ 8 છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આત્માનો મુખ્ય ગુણ, પ્રધાન ગુણ, ચેતના અથવા જ્ઞાન. જગતના તમામ પદાર્થોથી આત્મા જે જુદો પડે છે તેનું કારણ, તેનો સ્વતંત્ર સ્વભાવ છે જ્ઞાન. કોઈ જાણનાર છે, જે જાણી શકે છે, જેનામાં જાણવાની શક્તિ છે તે આત્મા છે, ને બધા જ દ્રવ્યોથી તે જુદો છે. બીજા દ્રવ્યો જાણનાર નથી અને હાજર છે તેઓ પોતાને જાણી શકતા નથી. ભૂતગલ એટલે જડ પદાર્થોને પોતાને જાણતા નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એમાંથી કોઈ પદાર્થ પોતાને કે બીજાને જાણી શકતા નથી. તમામ દ્રવ્યોને અને પોતાને જાણનાર આત્મા પોતે છે. સૂર્ય આકાશમાં ઉગ્યો છે અને તમે કોઈને કહો, જોને ભૈલા, સૂર્ય આકાશમાં ઉગ્યો છે, દેખાય છે, તો એ કહે કે મને ફાનસ આપો તો જોઈ આવું. તમે શું કહો એને? ભલા માણસ, સૂર્ય સ્વયં પ્રકાશિત છે, તેને જોવા માટે ફાનસની શી જરૂર? તેમ આત્માનું જ્ઞાન સ્વયં પ્રકાશિત છે, પોતાને પણ જાણે છે અને જગતના પદાર્થોને પણ જાણે.
જ્ઞાન આત્માનું અસાધારણ લક્ષણ છે. જ્ઞાન માટે ત્રણ શબ્દો છે. એક ચેતનના એક શબ્દ જે ચેતે છે, ચિત્ત શક્તિ. બે જાણે છે તે જ્ઞાન. અને ત્રણ ઉપયોગ શબ્દ. જૈન પરંપરામાં સંપ્રદાયિક શબ્દ છે. ઉપયોગ એટલે યુઝ નહીં પણ જાણવું. આત્માનું લક્ષણ છે ઉપયોગ જાણવું. બીજું કંઈ ન થાય તો ઠીક છે, પણ મરતા પહેલાં તમે તમને જાણી લ્યો. શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્ઞાન, ચેતના અને ઉપયોગ એ ત્રણ શબ્દ પર્યાયવાચી છે. અગ્નિ કહો, બળતણ કહો કે ફાયર કહો, વસ્તુ એક જ પણ શબ્દ અલગ અલગ. પાણી કહો, જલ કહો કે વોટર, બધા ભાષાનો ફરક છે. જે ગાયોને સગડે એક, આ એક આત્મા છે, ગાયો છે. આત્માના અનંત ગુણોમાં જ્ઞાન ગુણ છે. જેમ ગાડી ચલાવનાર એક પણ બેસનાર ઘણા હોય છે, પણ બધો આધાર ગાડી ચલાવનાર ઉપર હોય છે, તેમ બધા ગુણોનો જાણનાર એ જ્ઞાન. એક જ્ઞાન ગુણ સ્વતંત્ર અને શુદ્ધ જ્યારે હોય ત્યારે તેનું કાર્ય શુદ્ધ હોય. પણ જ્ઞાન ગુણમાં બીજું કંઈ ભળે તો તે એક કાર્ય અટકી જાય.
આઠે આઠ ગુણોમાં મુખ્ય ગુણ જ્ઞાન, બીજો ગુણ દર્શન, ત્રીજો ગુણ આનંદ, ચોથો ગુણ વીર્ય, પાંચમો સુખ ગુણ. હવે તમે નક્કી કરી લો કે તમારે કોઈની પાસે સુખની ભીખ માગવાની જરૂર નથી. જરા અલંકારિક ભાષામાં કહેવું હોય તો પૂતગલ એમ કહે છે કે તમે ભૂલ કરો છો ભાઈ, સુખ અમારી પાસે નથી, છતાં તમે અમારી પાસે માગો છો. દેવચંદ્રજી મહારાજે કહ્યું કે જળ ચલ જગની એઠનો નગતનો ભૂમિત ક્યું જાણું કહું ભાઈ આવણો આવશે. જળ પાસે વર્ણ છે, રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે, સુખ નથી. પૂતગલ પાસે સુખ નથી, છતાં માગો છો તેનું નામ મિથ્યાત્વ. મિથ્યાત્વની અનેક વ્યાખ્યાઓ છે. જેની પાસે જે નથી, જેનો સ્વભાવ નથી, તેની પાસે તે માગવું તે મિથ્યાત્વ છે. રસોડામાં બે ડબ્બા પડ્યા હતા, એક સોડાનો બીજો ખાંડનો, બંને સફેદ. આખો મીચી આમાં સોડા નાખી દીધા તો ચાની શું હાલત થાય. અહીં સફેદ હોય તે ખાંડને વ્યાખ્યા ખોટી પડે. ગળી હોય તે ખાંડ, ગઢ પણ સાકરમાં જ છે, ચૈતન્ય આત્મામાં જ છે. આનંદ આત્માનો ગુણ છે, વીર્ય પણ આત્માનો ગુણ છે. અગુરુ લઘુ એ મહત્વનો શબ્દ છે. અગુરુ લઘુ એટલે વસ્તુ જેવી છે તેવી તે કાયમ ટકાવી રાખનાર પરિબળ, તે અગુરુ લઘુ. મિશ્રણ ન થવા દે અને પરિવર્તિત ન થવા દે. આત્મા અરૂપી છે, વર્ણ ગંધ રસ સ્પર્ધા એમાંના નથી. આપણે અવિનાશી છીએ, દેહ સાથે જોડાયા છીએ, એટલે આપણામાં ઉત્પત્તિ અને નાણ એમ બે દેખાય છે, નાશ એમ બંને દેખાય છે. પરંતુ આપણે દેહથી જુદા છીએ અને અવિનાશીએ છીએ. આપણી પાસે આ અલગ અક્ષમ્ય સ્થિતિ છે. આપણા આ આઠ ગુણોને જેવો ઢાંકે તે આઠ કર્મો છે.
અહીં એમ કહ્યું છે કે કર્મો અનંત છે, પરંતુ તેમાં મુખ્ય આઠ કર્મો છે અને તેમાં પણ મુખ્ય મોહનીય છે. કેમ મોહનીય? બાકી બધા કર્મો છે પણ તે કર્મો કરાવતા નથી. સાહેબ, ધીરજથી સમજવાનું છે. મોહનીય કર્મ કરાવવા પ્રેરે છે. બીજા કર્મ કરાવનાર મોહનીય કર્મ છે. ચોરી, પાપ, હિંસા તે પાપ, દુરાચાર તે પાપ, પરિગ્રહ તે પાપ. પ્રતિક્રમણમાં બોલો છો ને કે પહેલે પ્રણાતિપાત, બીજે મૂર્છાવાદ, ત્રીજી અદતાદાન, ચોથે મૈથુન, પાંચમી પરિગ્રહ, સત્તરમે માયા મૂર્છાવાદ અને અઢારમે મિથ્યાત્વ શલ્ય. આ સત્તર પાપોને કરાવનારું અઢારમું મિથ્યા દર્શન છે. મુંબઈમાં પોલીસ ચોકી ઘણી, પણ પોલીસનો વડો તો એક જ. હુકમ ત્યાંથી થાય, ફાઇનલ કરવું કે ન કરવું તે પોલીસ નક્કી ન કરી શકે, પણ વડો પોલીસ નિર્ણય કરે તે થાય. તેમ અહીં પાપ અસંખ્ય પ્રકારના, પણ કરાવનાર પરિબળ એક જ અને તે મિથ્યાત્વ. મિથ્યાત્વ અસંખ્ય પાપો કરાવે છે, બરાબર ખ્યાલ રાખજો. માટે મિથ્યાત્વમ પરમ પાપમ, મિથ્યાત્વમ પરમ તપ, મિથ્યાત્વમ પરમ વિષ. મિથ્યાત્વ જેવું પાપ નથી, મિથ્યાત્વ જેવો અંધકાર નથી, મિથ્યાત્વ જેવું ઝેર નથી, મિથ્યાત્વ જેવો અધર્મ નથી. મિથ્યાત્વનું બીજું નામ દર્શન મોહ, તેની ચર્ચા અહીં કરીશું. આ દર્શન મોહ જ જબરો છે.
આઠ કર્મોની પેટા પ્રકૃતિ 158. આઠે કર્મો જુદા જુદા હોવા છતાં એમાં મુખ્ય મોહનીય અને મોહનીયમાં પણ દર્શન મોહ. દર્શન મોહનું સ્વરૂપ જાણ્યા વગર ઠેકાણું નહીં પડે. દર્શન મોહ ગયા સિવાય તમારી સાધના, તમારું કરેલું સફળ નહીં થાય, તમારું વાવેલું નહીં ઉગે, માન્ય નહીં થાય. ડ્રાફ્ટિંગ તો થયું, પણ સાહેબે સિક્કો ન મારે અને સહી ન કરે ત્યાં સુધી માન્યતા ન મળે. વાંચતા પણ ન આવડે તેવી આડી અવળી સહીઓ કરે છે, પરંતુ સાહેબની સહી થઈ ગઈ એટલે મંજૂરી મળી ગઈ. દર્શન મો નહીં જાય ત્યાં સુધી આપણા સાધુને માન્યતા નહીં મળે. આ દરિયું આચરણ લોક ઉપચારથી શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો, શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબન, વિનું તેહવો કાર્ય તીણે કોન સીધો. પૂજ્ય દેવચંદ્રજી મહારાજ. અમારા ભારતના સંતો ભલે ભણ્યા નથી, પણ તેમણે બહુ સારી ભાષામાં એમ કહ્યું કે અનેક જુગ વિત્યારે એણે પંથે ચાલતા જી, તોય ન આવ્યો મારગડાનો અંત. દર્શન મો વ્યતીત થઈ ઉપજ્યો બોધ, જે દેહ ભિન્ન કેવલ ચૈતન્યું જ્ઞાન. જો આવું હોય ત્યાં ઘટના ઘટે, વાતોમાં નહીં, શબ્દોમાં નહીં, શાસ્ત્રોમાં નહીં ને પ્રવચનોમાં નહીં, ઉપદેશોમાં નહીં, પરંતુ દર્શનમાં જાય તો ઘટના ઘટે છે. તમે કોઈના બેસણામાં જાઓ ત્યાં ડાયા થઈને કહેશો, ભાઈ શરીર તો ગયું પણ તેનું આત્મા તો નિત્ય છે. આપણને એમ થાય કે ઉઠીને પગે પડવા જેવું છે. આ મહાપુરુષ લાગે છે. તેના ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે ખબર પડે કે કેટલી વિશેષો થાય છે.
મોહનીય કર્મને મદિરાની ઉપમા આપવામાં આવી છે. મોહનીય મોહરૂપી મદિરાનો નશો સૌથી વધારે, જગતમાં જેટલા દારૂ છે તેના કરતાં આનો નશો વધારે. કારણ દારૂનો નશો કલાક, બે કલાક કે ચાર કલાકે ચોક્કસ ઉતરશે, પરંતુ મોહરૂપી દારૂનો નશો તો ચડેલો જ રહે છે. અહીં પ્રવચન કે સત્સંગમાં પણ તમે નશામાં જ આવો છો, સમજ શિખર પણ નશામાં જ જાઓ છો. મોહરૂપી મદિરાનું પાન કરી મનુષ્ય ઉન્મત્ત બને છે. દારૂ પીધેલ માણસને કેફ ચડે છે. કેફ શબ્દ ગુજરાતી છે. કેફ ચડે છે ત્યારે ભાન ભૂલી જાય છે. આપણા આશ્રમ પાસેથી એક ગટર જાય છે, તેમાં પાટણ કોર્ટના વકીલ કાળો કોટ પહેરેલો ગટરમાં પડ્યા હતા. હવે બનવા જોગ હું ત્યાંથી નીકળ્યો. મને ઓળખતા હતા. મને કહે, ગુરુજી માફ કરજો મને, મારે ન પીવો જોઈએ, ભાન ન રહ્યું, દારૂ ભૂલાવે છે. તેમ મોહ પણ ભાન ભૂલાવે છે અને લોક વિરુદ્ધ થાય છે. તમે અને હિંસા કરો, તમે અને જૂઠું બોલો એ ન બને. તમે અને ચોરી એ ન બને, તમે કોઈ સ્ત્રી જોઈ આંખ મેલી કરો એ ન બને, પણ મોહ અંદર બેઠો છે તે બધું કરાવે છે.
મોહ મહા મદબ છાકથી હું છકિયો હો નહીં શુદ્ધ લગાર, ઉચિત સહી ઈણે અવસરે સેવક નિહો કરવી સંભાળ. ચિદાનંદજી મહારાજ ભગવાનને ઠપકો આપે છે કે પ્રભુ, જ્યારે મુશ્કેલી આવે ત્યારે કુટુંબીજનો કામ ન લાગે તો તેમને શું કરવાના? ભગવાન, અમે ભયંકર આફતમાં છીએ, અમે તારા છીએ અને તું કામમાં ન આવે તો તને કરવાનો શું? ચિદાનંદજી મહારાજ કહે છે કે મોહરૂપી મદિરાનું પાન કરી અમે છકી ગયા છીએ, જરા પણ શુદ્ધ નથી. આ ટાઈમે અમારી સાર સંભાળ લેવા જેવી છે. દીકરો બાપને કહે છે કે અમારી અત્યારે સંભાળ લેવા જેવી છે, આ ઉચિત અવસર છે, મારી ખબર તો લો. મોહન વિજયજી મહારાજ કહે છે કે ભગવાન, અમે મોક્ષ માગવા નથી. મોક્ષ માગવા નથી આવ્યા, અમને મુક્તિ ક્યારે મળશે તેમ પૂછવા નથી આવ્યા, અમારું ક્યારે કલ્યાણ થશે તેમ પૂછવા નથી આવ્યા. અમે તો એટલું જ કહેવા આવ્યા છીએ કે અમારા મોહ છે, અમારામાં મોહ છે, તમારી તાકાત હોય તો તમે તેને દૂર કરો. તો તમે ખરા, વાહ વાહ, તમે ખરા, વાહ વાહ, મારે અદ્ભુત વાત કરવી કરી, ભક્તો પણ ખરા છે. અમારો મોહ દૂર કરો ત્યારે તમે ખરા કહેવાઓ, તેમ એમને અધિકાર છે ને, એમને અધિકાર છે ને, એ પ્રેમનો અધિકાર છે. મમ્મીને દીકરો બોલે છે કે બોલે છે ને, બાળક બોલે છે અને મમ્મી રાજી થાય છે, કારણ કે માં છે. ભક્તોને પણ આવો જ અધિકાર છે, અમારો મોહ દૂર કરો. અમે ઘણા ઉપાયો કર્યા પણ મોહ દૂર થયો નથી.
આ દર્શન મુનિય છે, તેનું એક જ કામ છે, વિપરીત માન્યતાઓ કરાવી. વિપરીત માન્યતા એટલે ઊંધી માન્યતા. એક ઈંટ ખોટી પહેલેથી મુકાય તો આખું મકાન ખોટું બને. ઈંટ વ્યવસ્થિત મૂકવી જોઈએ. સરવાળામાં પહેલાં ભૂલ થાય તો એ ભૂલ છેક સુધી ચાલી આવશે. વિપરીત માન્યતાઓ દ્રઢ કરાવ્યું તે દર્શન મોહનું કામ છે. દાખલા તરીકે, શરીર તે જ હું છું, વિષયો અને ભોગોમાં સુખ છે, હિંસાથી ધર્મ થાય છે, આ દર્શન મોહ છે. અંદર વૃત્તિઓ ઉઠશે અને તે દબાવશો નહીં, તેને મુક્તપણે પસાર થવા દો એવું માનવું તે દર્શન મોહ છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે સાહેબ, અગ્નિમાં કેટલું ઘી નાખવાથી અગ્નિ ઓલવાશે? દુનિયાભરનું ઘી નાખશો તો પણ અગ્નિ નહીં ઓલવાય, અગ્નિ વધારે પ્રજ્વલિત થશે. જેમ જેમ વૃત્તિ પોષશો તેમ તેમ પ્રજ્વલિત થશે. જોર કરીને વૃત્તિઓ જીતવી પડે, બળવો કરવો પડે. આ વાત તમને નહીં ગમે, તમે વૃત્તિ પોષણની વાત ગમશે. રાતના 12 વાગે ભજીયા ખાવાનું મન થાય તો ઘરવાળીને ઉઠાડી કહે છે કે ભજીયા બનાવો, આ વૃત્તિ ઉઠી છે તો પૂરી કર, પછી મન ન થાય. અમે પૂછ્યું કે વૃત્તિ શાંત થઈ? 2 દિવસ પછી પાછી ઉઠશે અને વૃત્તિમાંથી વૃત્તિ આવશે. વૃત્તિ પૂછવાથી વૃત્તિ શાંત થાય તે વિપરીત માન્યતા છે. અત્યારે સદગુરુ હોય જ નહીં એમ કહ્યું એ વિપરીત માન્યતા. આમ વિપરીત માન્યતા તો ઘણી છે અને તે કરવાથી તે કશાય સહિત વર્તે છે. વાયરસ ઇન્ફેક્શન થાય એટલે તાવ આવે, માથું દુખે, પગ દુખે, ખાવાનું ન ભાવે, ઘણું બધું થાય. દર્શનમાં પણ જબરું વાયરસ ઇન્ફેક્શન છે, તેનાથી ઘણું બધું થાય, કશાયો સહિત વર્તવાનું થાય અને કશાયો આવ્યા એટલે કર્મોના દરવાજા ખુલી જાય. કર્મરાજ ગ્રહણ થાય છે અને 8 ભાગમાં વહેંચાઈ જાય છે. 7 કર્મો ભાગ લેનારા છે અને 8મું મોહનીય કર્મ કરનારું છે. મોહનીય કર્મ ઉત્પાદક છે, તે કમાણી કરે છે, બાકી બધા કર્મો ભાગ લે છે. આ કંપની ખરી છે, બીજા સ્લીપિંગ પાર્ટનર વર્કિંગ પાર્ટનર તો એક જ છે. અને મોહ સાથે જણાને કહે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી, હું તમને બોલાવી લઈશ. પરમ કૃપાળુ દેવે સમજીને કહ્યું હશે તેમાં મુખ્ય મોહનીય. આ મોહનીય કર્મ તે 8 કર્મનો મૂળ છે, કંઈક મર્મ સમજાણો.
બસ અહીંયા સુધીની આપણી વિચારણા આજે વિચારશું. તો જે ગાથા છે, વિષય છે આપણો, મોક્ષ માર્ગનો ઉપાય, મોક્ષની પ્રાપ્તિનો ઉપાય, મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરવો એ મુખ્ય વિષય છે. એના પેટામાં આ વાત કરવી છે કે કર્મક્ષય આપણા બધાના ધ્યાનમાં એ વાત તો છે કે કર્મક્ષયની અવસ્થા એ મોક્ષ. જ્યાં સુધી કર્મનું બંધન આત્માને છે ત્યાં સુધી આત્મા મુક્ત નથી, બંધ દશામાં છે. અને બંધ દશામાં રહેલો આત્મા મુક્ત થાય એનું જ બીજું નામ મોક્ષ. તો બંધન શેનું છે? કર્મનું છે. એ અહીંયા મુખ્ય વિષય કહ્યો. આત્મસ્થિતિમાં શિષ્યએ આ પ્રશ્ન સૌથી પહેલો કર્યો. આ ઉપાયમાં હોય કદાપિ મોક્ષપદ નવી નહીં અવિરોધ ઉપાય, હોય કદાપિ મોક્ષપદ નહીં અવિરોધ ઉપાય, કર્મ કાળ અનંતના સાથે છે દ્યા જાય. એની શંકા સાચી છે. કઈ અમે આ ભાવમાં કર્મ કર્યા છે? તમે જ કહ્યું કે અનંત ભાવથી અમે કર્મ કરીને આવીએ છીએ. તો હવે તમે જ કહેલું છે કે અનંત ભાવના કર્મ છે અને તમે કહો છો કે આ ભાવની અંદરમાં તું કર્મનો છેદ ઉજાડી દે. આ કાંઈ વાત બેસે એવી નથી. જે કર્મ બાંધતા અનંત ભાવ થયા એ કર્મ એક ભાવમાં જાય જ નહીં. એને માટે પાછા કેટલા ભાવ જોશે એ તો અમને કયો. શંકા સાચી છે એની, પણ સમાધાન પણ એટલું સરસ ગુરુ આપે છે. અનંત કાળના કર્મો હોય પણ આ જીવ ઈચ્છે તો એક ભાવમાં નિવૃત્ત કરી શકે, કારણ કે આત્માની અનંત શક્તિ છે, એના અનંત ગુણ છે. એની પાસે કર્મોનું બળ તો કંઈ નથી, નહિવત છે. બીજું, કર્મ પોતે આવી અને આ જીવના મોક્ષ માર્ગની અંદરમાં આડું દરવાજો બંધ કરીને બેઠું નથી. સમજી લઈએ, આ જીવ કર્મ પ્રત્યે જાય છે. એ કર્મના પૂતગલ પરમાણુને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ આ જીવે કરી છે. એ કર્મ પૂતગલ પરમાણુ જો ગ્રહણ ન કર્યા હોત તો આ જીવને કર્મનું બંધન હોત નહીં. અને એ પ્રકારે કર્મનું બંધન થયું છે પછી એને પોતે જ એને ગાઢ કર્યું છે. એ ગાઢ કરવામાં એને સૌથી મુખ્યમાં મુખ્ય જો કોઈ એને પ્રવૃત્તિની અંદરમાં સાધન હોય તો એ સાધન છે મોહનીય કર્મ. મોહનીય કર્મને કારણે એ કર્મ બધા ગાઢ થયા. કર્મ તો અનંત છે, અનંત પ્રકાર છે, પણ એની ચિંતા કરવા જેવી નથી. પણ એ બધા કર્મનો સેનાપતિ એક છે. આખી સેના હોય એમાં સેનાપતિ એક હોય અથવા રાજા એક હોય. રાજાને મારી નાખો એટલે આખું સૈન્ય શરણે આવી જાય. એમાં મોહનીય છે, રાજા છે. એ મોહનીયને જો તમે મારી નાખો તો આખું સૈન્ય, એનું જે કંઈ સંતતિ છે બધા જ કર્મો. પછી એ 8 છે, 158 છે, અનંત છે, એ બધું ચાલ્યું ગયું. પછી કોઈ ગણતરી રહેતી નથી. ગમે તેટલું મોટું લશ્કર હોય, સામે જડવા આવ્યો હોય એની પાસે લશ્કર 100 હોય તો 100 શરણે આવે અને 1000 હોય તો 1000 શરણે આવે. કારણ કે સેનાપતિ ગયો, સેનાપતિ ગયો તો હવે એનો આધાર તૂટી ગયો સૈન્યનો. કોણ એને હુકમ કોણ આપે, કોની આજ્ઞાએ ચાલે? કારણ કે એ તો એ ટેવાયેલા છે કે કોઈ હુકમ આપે તો એની આજ્ઞાએ ચાલવું. તો અહીંયા એ વાત કેવી છે કે કર્મ હું કેસ ને કર્મ અનંત પ્રકારના, અનંત છે, અનંત કર્મ છે. હું તને હા પાડું છું, કર્મ અનંત છે, અનંત પ્રકારના છે. પણ એમાં તું એને મુખ્યતા સમજી લે તો એમાં તારે લક્ષ્ય કરવા જેવા 8 છે. મુખ્ય 8, તેમાં મુખ્ય 8. અને એ પાછા 8માંય તને એમ કહીએ કે એમાં મુખ્ય મૌનીય, 8માંય પાછું 1. જો જ્ઞાનીઓની આ એટલી સરસ કુશળ શૈલી હોય છે કે પહેલાં એમ કહી દે કે ઘણું બધું છે, પછી એ જીવને એનો ઉપયોગ એટલે બધે પહોંચી શકે એમ નથી, જાણે છે. એટલે એને પછી સંક્ષેપમાં લઈ જાય, આમ છે આમ છે આમ છે આમ છે એમ કરતાં કરતાં એને સંક્ષેપમાં લઈ જઈ અને એને પુરુષાર્થનો ચોક્કસ જગ્યાએ લક્ષ્ય કરાવે છે. જેમ મહાભારતની અંદરમાં એક દ્રષ્ટાંત કથાથી ખ્યાલ આવે છે આપણને કે ગુરુ દ્રોણ, કૌરવો અને પાંડવો એ બધાને ધનુર્વિદ્યા શીખવે છે. એ ધનુર્વિદ્યા શીખવે છે ત્યારે એક પછી સૌની પરીક્ષા લેવાની છે, સમય એવો પરીક્ષાનો. તો પરીક્ષાના દિવસે એક પછી એકને પૂછે છે, જો આ વૃક્ષ ઉપર તમને શું દેખાય છે? તો કોઈ કે આખું વૃક્ષ છે, કોઈ કે એમાં ડાળી દેખાય, કોઈ કે ડાળી ઉપર બેઠેલું પંખી દેખાય, કોઈ કે પછી એમ કરતાં કરતાં જ્યારે અર્જુનની પાસે પહોંચ્યું ત્યારે ખબર પડી, ત્યારે અર્જુન એમ કહે છે કે મને તો માત્ર પંખીની આંખ દેખાય છે. જો કેટલો વિસ્તાર હતો, વૃક્ષ, ડાળીઓ, એના પરનો પંખી, પંખીનું શરીર, એની એક આંખ, આ એનો લક્ષ્ય. એમ ઘણા બધા કર્મો હોવા છતાં એક કર્મમાંથી લક્ષ્ય કરીને એક વાત શોધવી હોય તો કે એ શોધવા જેવી પક્ષીની આંખ જેવી વાત હોય તો કે આ છે કઈ મોહનીય કર્મ. આ એક મોહનીય કર્મ ઉપર તારો બરાબર ધ્યાન કેન્દ્રિત કરી અને એને તું હણી નાખ તો બીજા કર્મો આપોઆપ હણાઈ જશે. એ પછી એનું બળ તૂટી જશે, આધાર તૂટી જશે, એ કર્મ તને ક્યાંય રોકશે નહીં, તને મુશ્કેલી નહીં થાય. તો એકને પહેલાં જીતી લે. એટલે એ વાત આ ગાથાની અંદરમાં મુખ્ય કેન્દ્ર સ્થાને છે કે મોહનીય કર્મનો ક્ષય કરવો. ધર્મના સૂત્રોમાં જાઓ, શાસ્ત્રોમાં જાઓ, ગમે ત્યાં જાઓ, પણ આ વાત લગભગ દરેક જગ્યાએ જોવા મળશે. ગીતામાં અર્જુન પણ ને ભગવાન કૃષ્ણ પણ એ જ કહે, વ્યામોહની વાત કરે છે. એ પણ આનું જ એક સ્વરૂપ છે. વ્યામોહ થાય છે એ પણ મોહની કર્મનું એક સ્વરૂપ છે. અને એ હણવા માટે જ કહે છે. જૈન શાસ્ત્રોમાં પણ એ જ વાત કરે, બૌદ્ધની અંદરમાં પણ એ જ વાત કરે. આખા જગત ઉપરનો મોહ રાખીને બેઠેલો આ જીવાત્મા એ મોહથી બંધાયો છે, એને કોઈ બાંધો નથી, પોતે જાતે બંધાયો છે, મોહ કરીને બંધાયો છે. આમ અનેક અનેક પ્રકારે જ્ઞાનીઓ સમજાવવા માટે શૈલી જુદી જુદી વાપરે, પણ કેન્દ્રસ્થાને વાત એક છે. તો અહીંયા મુખ્ય મોહનીય જે છે એના ઉપર લક્ષ્ય કરાવી અને એનો અહીં શરૂઆત ગાથાની એ પ્રકારે કરે છે. કર્મ જો અંબાલાલભાઈની ટીકામાં શું કહ્યું છે, કર્મો અનંત પ્રકારના છે પણ તેમાં મુખ્ય જ્ઞાનાવરણ આદિના આઠ પ્રકાર છે. જ્ઞાનાવર્ષ, દર્શનાવરણીય, અંતરાય, વેદનીય, આ જેવા આપણે જોઈએ આઠ કર્મો, તો એ બધા છે પણ એમાં મુખ્ય હોય તો એની એમાંય મુખ્યતા હોય તો એ બધાનો આધાર પાછો મોહનીયમાં કર્યો. એક મોહનીય કર્મ એવું છે કે જેને મુખ્યતા આપી. મોહનીય કર્મ હણાય એનો હું તને પાઠ કહું છું, એટલે તને બોધ આપું છું. મોહનીય કર્મને કેવી રીતે હણવું એનો બોધ આ ગાથામાં આપે છે. અને શરૂઆત કરતા કહે છે કે મુખ્ય મુખ્ય વાતો આપણે વિચારીએ છીએ. આત્માના અનંત ગુણો છે. પહેલી વાત તો એ કે આત્મા એક તરફ આત્મા છે, બીજી તરફ એના મોક્ષ માર્ગમાં અવરોધરૂપ એવો મોહનીય કર્મ છે. આમ તો ઘણા કર્મો પણ મુખ્ય મોહનીય, એટલે આપણે અત્યારે કેન્દ્રિત એના પર કરીએ કે એને મોહનીય કર્મ છે. એક બાજુ આત્મા છે, બીજી બાજુ મોહનીય કર્મ છે. હવે બેની વચ્ચેની અંદરમાંથી એણે કોઈ યુદ્ધનો સંગ્રામ ચાલતો હોય એવી રીતે આત્માએ મોહને મારવાનો છે અને મોહ છે એ આત્માને કોઈ પ્રકારે ઢાંકવાનો પ્રયત્ન કરે છે, એના ગુણોને ઢાંકવાનો પ્રયત્ન એ કરે છે અને આત્મા છે એ મોહને મારવાનો પ્રયત્ન કરે છે. આ બેનું યુદ્ધ ચાલે. આ યુદ્ધને બરાબર સમજી અને એમાંથી આપણે કોણ છીએ તો કે આપણા આત્મા છીએ, તો આપણે આપણું રક્ષણ કરવું જોઈએ. સુરક્ષા એ આપણો ધર્મ છે. આપણું સ્વરક્ષણ કરવું તો સ્વ એટલે આત્મા, તો આત્માનું રક્ષણ કરવું. આત્માને રક્ષણ કરવા માટે મોહનું બળ ગમે તેવું હોય તો પણ એને તોડવા માટે, જેમ કહે છે ને યુદ્ધની અંદરમાં સામ, દામ, ભેદ, આમ અનેક પ્રકાર કહે છે, એમ અહીંયા બધા તમારે લગાવવાની છૂટ, પણ એ શત્રુ હણાવવો જોઈએ એટલી વાત છે, એ હણાવવો જોઈએ. એટલે મોહનીય કર્મ હણાય એનો પાઠ કહે છે. આત્માના અનંત ગુણ છે. સાકર તમે હાથમાં લો, જેટલી સાકર, જેટલી તમારી સમજણ એટલું તમે એનું વર્ણન કરશો. ગળપણ છે, સફેદ છે, ખરબચડી છે, વજનમાં આટલી છે, ગોળ આકાર છે, પણ સાકરના અનંત ગુણ છે. સાકર તો કટકો અથવા સ્કંધ છે. તમે વિભાજન કરો અને વિભાજન કરતાં કરતાં અંતિમ વિશેષ પરમાણુ છે અને તે પરમાણુના પણ અનંત ગુણો છે, આટલી મર્યાદા છે. જો આ જ્ઞાન જ્ઞાનનો વિષય છે અને આ જેને કેવળ જ્ઞાન પ્રવર્તે છે એ એટલી સૂક્ષ્મતામાં જાય કે સાકર, એના પરમાણુ, એની અનંત શક્તિ, એના અનંત ગુણ, આ એમનો વિષય છે. આપણા જ્ઞાનમાં એ વાત નહીં પકડાય, પણ જ્ઞાનીની કીધેલી વાત છે માટે એનો સ્વીકારવી તો પડે શ્રદ્ધાથી, ભલે ના સમજાય. તો એવી અવસ્થા છે, આ તો એક દ્રષ્ટાંતિ સમજાયું. એમ પ્રત્યેક પદાર્થ એના અનંત ગુણ છે, એક નથી અનંત છે, એ ગણવાથી પાર નહીં આવે. પણ આપણે મુખ્ય લક્ષ્ય ક્યાં કરવાનું છે કે મારું કર્તવ્ય શું છે, મને શું કહેવામાં આવ્યું છે, આ આપ્ત પુરુષ છે, જ્ઞાની પુરુષ છે, શું કહે છે કે તારે જો મુક્ત થવું હોય તો તું કર્મથી નિવૃત્ત થા. બસ આ વાત બરાબર યાદ રાખવાની છે. અને કર્મથી નિવૃત્ત થવા માટે થઈને એક તો વર્તમાન આપણો જે પુરુષાર્થ ચાલી રહ્યો છે એમાં કોઈ પણ પ્રકારના કર્મના બંધ થાય એવી પ્રવૃત્તિ નથી કરવી, આ એક. અને બીજું, પૂર્વે થઈ ગયેલા કર્મનો જે સંચય છે એને મારે કોઈ પણ પ્રકારે એમાંથી નિવૃત્ત થવું છે, એને મારો વ્યય કરવો છે, ક્ષય કરવો છે. આ લક્ષ્યથી આગળ વધવાનું છે. તો કે હવે આપણે પૂર્વની વાત ઉપર જઈએ. વર્તમાનમાં તો તું હવે એવી રીતે સાવધાન થઈને વર્તીશ, ગુરુની આજ્ઞામાં રહીશ, આવા કોઈ પણ પ્રકારે તું એમાંથી બચી શકીશ. પણ પૂર્વના જે છે એમાંથી તારે છટકવું હોય તો આ ઉપાય તારે અજમાવવો પડે. તો કે પૂર્વના જે છે એની નિર્જરા કરવા માટે થઈને આ લક્ષ્ય કર. કહ્યું તો કે તારા કર્મમાં જે મુખ્ય માં એનો રાજા એવો મોહનીય, એ મોહનીય કર્મથી નિવૃત્ત થવું છે. તો મોહનીય કર્મથી હવે પૂર્વના જે છે એ તો પોતે હવે સુધારી શકે એમ નથી, પણ એની એક પ્રક્રિયા જ્ઞાની બતાવે છે જેને કહેવામાં આવે છે જૈન દર્શનમાં નિર્જરા. સંવર અને નિર્જરા એ બે મુખ્ય વસ્તુ છે. સંવર સ્થિર ભાવમાં રહેવાનું છે, સંભાવમાં રહેવાનું છે, પોતાના સ્વભાવમાં રહેવાનું છે. અને એમ કરીને એ રીતે જે એનું પરિણામ આવે છે, પરિણામ નિર્જરા છે, એ સંવરમાં રહેતા પૂર્વકર્મ મંદ થાય છે, શિથિલ થાય છે અને નાશ પણ પામે છે. આ નિર્જરાનો અસર તો એ કરવાનું કામ અહીંયા આપણને મુખ્ય વાત આવશે. આગળ કહે છે, સમગ્ર વિશ્વ કેવળ જ્ઞાનમાં ઝળકે. જે વળી વાત કરે ને સાકરના પરમાણુ, તો આપણો વિષય નથી, તો કોનો છે? તો કે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનમાં ઝળકે છે, કેવળ જ્ઞાની જાણવાની કોશિશ કરતા નથી, જાણવા માટે રાહ જોતા નથી, પણ જણાઈ જાય છે. જાણવું તે આપણી અવસ્થા છે અને જણાઈ જવું તે જ્ઞેયની અવસ્થા છે. આપણે જ્ઞાતા છીએ, એ જાણવું એ આપણો ગુણ છે અને જણાવવું એ પદાર્થનો ગુણ છે. પદાર્થમાં એ જણાશે, એને જણાવવા માટે આપણે કંઈ કરવાનું નથી, સેજે જણાશે. પણ શેનાથી? આપણા જ્ઞાન વડે. આપણો જ્ઞાતા સ્વભાવ છે, આ જ્ઞાતા જ્ઞાન વડે જ્ઞેયને જાણવાનો છે. આ વ્યવસ્થા કુદરતી છે, થાય જ છે, ગમે એ અવસ્થામાં હશું આ અવસ્થા કાયમ રહેવાની છે. એટલે એ સેજે થાય છે. પણ કેવળ જ્ઞાનની વિશેષતા છે કે એ પદાર્થના અંદરમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ એના વિભાજનને પણ જાણે, એની અંદરમાં રહેલી તિરોહિત એવી શક્તિ ગુણ એને પણ જાણે. તો આ કેવળ જ્ઞાનની સ્થિતિ એટલા માટે એ કીધી છે કે જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે એને કેવળ જ્ઞાનની સ્થિતિમાં પણ જવું પડશે. તો કેવળ જ્ઞાનની આ અવસ્થામાં પણ એને પુરુષાર્થ કરીને પહોંચવાનું છે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી એનો મોક્ષ નિશ્ચિત છે, એને માટે સિદ્ધપદ નિશ્ચિત છે. એને બીજે કોઈ જગ્યાએ જવાનું કોઈ કારણ નથી, એની પાસે કોઈ વ્યવસ્થા જ નથી કે હવે બીજે ક્યાંય જઈ શકે, એવી સ્થિતિમાં એ પહોંચી ગયા છે. એ કેવળ જ્ઞાનની અહીંયા આપણને જરા એનો શું ગુણ છે એ થોડો આપણને અહીંયા મારા સાહેબે બતાવ્યો. પછી આગળના પારામાં એમ કેવું છે, આત્માનો અનંત ગુણ છે, બધા જ ગુણોને કર્મનું આવરણ છે. અને એ કેવું છે તો એક જો દ્રષ્ટાંતથી બતાવ્યું કે એક પીપળુંમાં એક પીપ હોય, પીપની અંદરમાં તમે 100 વસ્તુ જુદી જુદી મૂકી હોય અને એ પર ઢાંકણું બંધ કરો તો 100 એ 100 વસ્તુ ઉપર એક સાથે ઢાંકણું બધાને આવરણ થઈ ગયું. એમ આત્માના અનંત ગુણ છે એના ઉપર મોહનીયનું ઢાંકણું આવી ગયું એટલે બધા ગુણને આવરણ થઈ ગયું, આવરણ થઈ ગયું. હવે એક ગુણ પોતામાં અનંત શક્તિ હોવા છતાં એ ગુણનો ઉપયોગ ક્યાંય થતો નથી, એવું આવરણ એને ગાઢ લાગી ગયું. તેમ આત્માના અનંત ગુણો આત્મામાં સાથે રહેલા છે તેથી તે આત્માના અંધગુણો ઉપર કર્મોનું આવરણ છે. અંદરમાં જે પ્રકારે આપણો ભાવ થાય છે તે પ્રકારે કર્મનો બંધ થાય છે. ભાવના ભેદ પણ અનંત છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, ત્યાં પણ શું કહેવું છે, ભાવ જીવની અંદરમાં ભાવ તો અનંત છે. આ કર્મ બાંધવા માટે પણ એના ભાવ અનંત છે. એને એક પ્રકારે જુદા 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 અનેક પ્રકારના કર્મો બાંધે છે અને એ જે બંધન છે એ જ એનું મુખ્ય બંધન, પરિભ્રમણનું કારણ, જન્મ મરણનું કારણ, એ બધું એને એકને કારણે છે. તો શું કરવાનું રહ્યું, એ જે કારણ છે એનો નાશ કરવો પડે. વ્યવસ્થા આપોઆપ ગોઠવાઈ જશે. આગળના પારમાં કહે છે, કર્મના મુખ્ય વિભાજન આઠ થાય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આત્માનો મુખ્ય ગુણ, પ્રધાન ગુણ ચેતના અથવા જ્ઞાન. જગતના તમામ પદાર્થોથી આત્મા જે જુદો પડે છે આ તેનું કારણ જ્ઞાન ગુણથી જુદો પડે છે. આ જગતની અંદરમાં બે જ મુખ્ય પદાર્થ, એક ચેતન ને બીજો જળ. આ ચેતનનો ગુણની વાત કરે છે આત્માની, અને બીજા એના સંયોગમાં રહેલા જળ પદાર્થો છે. એ બંનેને જુદા કેમ પાડવા, તો કે જ્ઞાન ગુણ જેનામાં છે એ ચેતન અથવા આત્મા છે, અને જેનામાં એ ગુણ નથી એ જળ છે. આ એની સ્પષ્ટ વ્યાખ્યા. પૂતગલ એટલે જળ પદાર્થો. હવે એની શક્તિ બતાવે શું છે, તો કે પોતાને જાણતા નથી. પૂતગલ એટલે જળ પદાર્થો, તે પોતાને જાણતા નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, તેમાંથી કોઈ પદાર્થ પોતાને કે બીજાને જાણી શકતા નથી. આ જળની જે શક્તિ છે એ બતાવે છે, ગુણ છે એના. તો એના બીજા ગુણ તો ઘણા છે, એમાંય પણ અનંત ગુણ છે. આ તો મુખ્યત્વે વાત કરવી છે. તો કે કોઈ પદાર્થ પોતાને કે બીજાને જાણી શકતા નથી, આ જળનું આ વ્યક્ત સ્વરૂપ છે. જળનું વ્યક્ત સ્વરૂપ, અવ્યક્તમાં એના ગુણા ઘણા અંદરમાં પડેલા છે. તમામ દ્રવ્યોને અને પોતાને જાણનાર આત્મા પોતે છે. આત્માની જો પેલો પદાર્થ બેયની અહીંયા ભિન્નતા કરીને શું એનો ભિન્નતા બતાવી, કે આત્મા જે છે પોતે પોતાને પણ જાણે અને અન્યને પણ જાણે. ત્યારે જળ પદાર્થ તો ન પોતાને જાણે કે ન અન્યને જાણે, બિલકુલ બેયની અવસ્થા અલગ અલગ છે, બિલકુલ ભિન્ન. એવી આ જળ અને ચેતનનો આપણને આ ભેદ જ્ઞાનમાં જે પાયાની સમજણ હોય તો આ જોઈએ. પછી આગળ વાત લઈ જાય છે કે જ્ઞાન આત્માનું અસાધારણ લક્ષણ છે. જ્ઞાન ગુણ કયો ને, તો કે કેવું લક્ષણ, તો અસાધારણ એવું લક્ષણ છે. જ્ઞાન માટે ત્રણ પર્યાયિક શબ્દો છે, અહીંયા એની પણ ચર્ચા કરી છે. એક શબ્દ છે ચેતના, બીજો શબ્દ છે જ્ઞાન, અને ત્રીજો શબ્દ છે ઉપયોગ. જૈન પરંપરામાં સાંપ્રદાયિક શબ્દ છે આ. ઉપયોગ એટલે યુઝ એમ નહીં, પણ જાણવું એ, અને એ આત્માનું લક્ષણ છે. ઉપયોગ તે જાણવું, બીજું કંઈ ન થાય તો ઠીક છે, પણ મરતા પહેલાં તમે તમને જાણી લ્યો. શાસ્ત્રોમાં કહ્યું છે જ્ઞાન, ચેતના અને એ ઉપયોગ, એ ત્રણેય શબ્દો પર્યાયવાચી છે. એક જ પદાર્થની ત્રણ પર્યાયક શબ્દો છે. એક જ મૂળ વાત તો એક જ છે, ગુણની જ વાત છે, જ્ઞાન ગુણ નહીં છે. પણ જ્ઞાન ને ગુણને કોઈ જગ્યાએ જે આ પર્યાય શબ્દ, પર્યાય શબ્દો બીજાનો ઉપયોગ કરીને ક્યાંક ઉપયોગ કહ્યું, ક્યાંક ચેતના કહ્યું, એમ એને જુદું જુદું, પણ બધાનો અર્થ એ છે જાણવું. તે જાણપણું એ આત્માનો મુખ્ય ગુણ. આગળના પારામાં કે છે, આઠે આઠ ગુણોમાં મુખ્ય ગુણ જ્ઞાન, બીજો ગુણ દર્શન, ત્રીજો ગુણ આનંદ, ચોથો ગુણ વૈર્ય, પાંચમો ગુણ શોક. હવે તમે નક્કી કરી લો, તમારે કોઈની પાસે સુખની ભીખ માગવાની જરૂર છે? જરા અહંકારી ભાષામાં કેવું હોય તો પૂતગલ એમ કહે છે, તમે ભૂલ કરો છો ભાઈ, સુખ અમારી પાસે નથી, છતાં તમે અમારી પાસે માગો છો. અમારી પાસે છે નહીં, તમે અમારી પાસે માગો છો. જે વસ્તુ જેની પાસે હોય ત્યાંથી મળે, પણ ન હોય તો ક્યાંથી મળે? તો કહે છે અમારી પાસે છે નહીં, અમે તમને શું આપીએ, તમે આ માગવામાં ભૂલ કરી રહ્યા છો. એમ કરી અને ભૂતગલ અને જળનો જે ભિન્નતાનો અને જે એની પોતાની સ્વગુણ અને પરગુણની જે વાત છે એને અહીંયા સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ સિવાયના બીજા ગુણ પણ બતાવ્યા. અગુરુ લઘુ એ મહત્વનો શબ્દ છે. અગુરુ લઘુ એટલે વસ્તુ જેવી છે તેવી અને તેવી કાયમ ટકાવી રાખનાર પરિબળ, તે અગુરુ લઘુ. મિશ્રણ ન થવા દો અને પરિવર્તિત ન થાય, ન મિશ્રણ થાય ન પરિવર્તિત થાય, આ એનો કાયમી ગુણ છે. એ ગુણ ક્યારેય લઈ પામતો નથી અગુરુ લઘુ. એ જ રીતે આત્મા અરૂપી છે, એને કોઈ રૂપ રસ રંગ સ્પર્શ ગંધ જે જળમાં છે એમાંનો એક પણ ગુણ આત્મામાં નથી. આઠમી વાત કરી, આઠમા ગુણની, આ મુખ્ય ગુણની વાત છે, બાકી તો અનંત છે. આપણે અવિનાશી છીએ, આનો નાશ ક્યારેય નહીં. જળનો નાશ થાય, જોકે જળનો સર્વથા તો નાશ નથી, પણ એની આપણને લક્ષમાં આવે એવી રીતે કે ભાઈ આ કાલે આવું હતું ને આજે તો આવું થયું, એ આપણને લક્ષમાં આવે છે. એ પ્રકારે એની પર્યાયો ઝડપથી બદલતી હોય એ આપણને લક્ષમાં આવે છે, પણ આત્માની જે અવસ્થા છે એ આપણને લક્ષમાં આવવામાં જરા મુશ્કેલી હોય છે. એને આ જેને કહે છે ને જ્ઞાનીઓ એક દ્રષ્ટિ આપે, એ દ્રષ્ટિથી એમાં લક્ષ્ય પણ છે. પણ આ તો સામાન્ય વ્યવહારથી પણ ખબર પડે કે આ પદાર્થ કાલે હતો આજે નથી, કાલે કામમાં આવતો હતો આજે તૂટી ગયો છે, કામ નથી આવતું, શું થયું, પદાર્થ તો છે એમ. અહીંયા જુદા જુદા પ્રકારે બતાવીને કહે છે કે આ એક મુખ્ય ગુણ પણ જુઓ કે આત્મા જે છે એ અવિનાશી છે, અને જે જળ પદાર્થો છે એની સાથેનો તમારો આપણો જે સંયોગ સંબંધ છે પણ એ પણ શાશ્વત નથી. જળ પદાર્થો સાથેનો સંયોગ સંબંધ છે પણ એ શાશ્વત નથી. એ પણ કર્મ સંયોગ, એના પણ કર્મને કારણે જેટલો કાળ નિશ્ચિત હશે એટલા કાળ પૂરતો જ એની સાથે સંબંધ રહેશે. એ કાળની મર્યાદા પૂરી થઈ એ સંબંધ છૂટી જશે, કાં આપણે ચાલ્યા જશું ને કાં એ ચાલ્યું જશે. જ્યાં સંબંધ છે, સંયોગ છે, ત્યાં વિયોગ નિશ્ચિત છે. અહીં એમ કેવું છે કે કર્મ અનંત છે પરંતુ તેમાં મુખ્ય આઠ છે અને તેમાં પણ મુખ્ય મોહનીય છે. કેમ મોહનીય, કેમ મુખ્ય કયો? બાકી બધા કર્મો છે પણ તે કર્મો કરાવતા નથી. સાહેબ ધીરજથી સમજવાનું છે. મોહનીય કર્મ કર્મો કરાવવા પ્રેરે છે અને બીજા કર્મ કરાવનાર મોહનીય છે. બીજા કર્મ કરાવનાર આ મોહનીય કર્મ છે. મોહ જ્ઞાનીઓએ બે શબ્દ આપણી પહેલા માટે બહુ લક્ષ આપવા જેવા, એક મોહ અને બીજો મોક્ષ. એક મોહ અને બીજો મોક્ષ. મોહ સંસારનું કારણ, મોક્ષ મુક્તિનું કારણ. શું જોઈએ છે? જીવે નક્કી કરવાનું છે. જ્યાં સુધી બે વસ્તુ સાથે નહીં ચાલે, પ્રેમ ગલી અતિ સાંકળી દોનો ના સમાય. આ પ્રેમ ગલી છે એમાં બે સામસામા ભટકાઈ ગયા તો એ કોઈ હિસાબે સમાય એમ નથી. એકે પાછું વળીને એકને બીજાને માર્ગ દેવો પડે. જો મોહનીય પાછું હટે તો મોક્ષનો માર્ગ ખુલ્લો થાય. અને જ્યાં સુધી મોહનીય ઉપર આપણો લગાવ છે, આસક્તિ છે, ત્યાં સુધી મોક્ષ માર્ગમાં આપણે પ્રવૃત્તિ કરી શકતા નથી. બે વસ્તુ છે, શું કરવું એ જીવે વિવેક ઉપર વાપરીને કરવા નક્કી કરવાનું છે. આ 17 જો વચ્ચે એક લખ્યું છે, આ 17 પાપોને કરાવનારું 18મું એવું મિથ્યા દર્શન છે. આ મોહનીય કર્મનું મુખ્ય અંગ શું છે? મોહનીય કર્મનું મુખ્ય અંગ મિથ્યા દર્શન, મિથ્યાત્વ. એટલે કે જે 17 પાપ, 18 પાપ સ્થાનક છે એમાંથી આ 17ને કરાવનારું 18મું જે મિથ્યા દર્શન છે એ મુખ્ય છે, એની મુખ્યતા છે. મિથ્યા દર્શન જેવું પાપ નથી, મિથ્યાત્વ જેવો અંધકાર નથી, મિથ્યાત્વ જેવું ઝેર નથી, મિથ્યાત્વ જેવો અધર્મ નથી. મિથ્યાત્વનું બીજું નામ દર્શનનું. એક નવો શબ્દ આવ્યો દર્શનનો, મિથ્યાત્વનો, પણ આ મિથ્યાત્વ જ છે. એને સમજવા માટે જ્ઞાનીઓએ ઘણી ઘણી પ્રકારે યુક્તિ બતાવે. એમ અહીંયા પછી એમ કહે છે કે આ મિથ્યાત્વ હજી સમજમાં ન આવ્યું તો જો તો કે મિથ્યાત્વને સમજવા માટે થઈને કીધું દર્શનનો. એવો જ પછી આવશે આગળ ચારિત્ર મોહ, એ પણ શબ્દ આવશે. તો એ દર્શન મોહની વાત હવે એમણે કરવી છે. એટલે કે મિથ્યાત્વનું બીજું નામ દર્શન મોહ, તેની ચર્ચા અહીં કરશું. આ દર્શન મોહ જબરો છે એટલે બળવાન છે, ગાઢ છે. આઠ કર્મોની પેટા પ્રકૃતિ 158, આઠ જ કર્મોની પણ પેટા પ્રવૃત્તિ, કેટલી પ્રકૃતિ? તો કે 158. આઠે કર્મો જુદા જુદા હોવા છતાં તેમાં મુખ્ય મોહનીય, જો આઠેય ભલે રહ્યા પણ એમાં મુખ્યતા એક મોહનીયની, વારંવાર આ વાત કહે છે આપણને, તેમાં મુખ્ય મોહનીય, અને મોહનીયમાં પણ પાછું મુખ્યતા કરી દર્શન મોહની. ચારિત્ર મોહની બહુ ચિંતા કરવા જેવી નથી, પણ દર્શન મોહની વિશેષ સાવધાની રાખવાની છે. એટલે એની મુખ્યતા કરીને બતાવે છે કે મોહનીયમાં પણ દર્શન મોહ, દર્શન મોહનું સ્વરૂપ જાણ્યા વગર ઠેકાણું નહીં પડે. દર્શન મોહ ગયા સિવાય તમારી સાધના, તમારું કરેલું સફળ નહીં થાય, તમારું વાવેલું નહીં ઉગે, માન્ય નહીં થાય. ડ્રાફ્ટિંગ તો થયું પણ સાહેબ સિક્કો ન મારે અને સહી ન કરે ત્યાં સુધી એની માન્યતા ન હોય. જો આખો દસ્તાવેજ લખો પણ દસ્તાવેજની કિંમત ક્યારે, જેમાં સિક્કો મારીને સહી કરવામાં આવે તો, નહીં તો દસ્તાવેજ કાગળિયો. એવી રીતે અહીંયા એ છે કે મોહનીય જે છે એની આવી મુખ્યતા છે. ભલે અનંત પ્રકારના કર્મો રહ્યા, 158 પ્રકારથી ભલે રહી, તું એક સેનાપતિને પકડી લે, આ મોહનીયને પર લક્ષ કરી ટાર્ગેટ બનાવો. આ આતંકવાદીઓ ટાર્ગેટ નથી બનાવતા, આને અમે ટાર્ગેટ કર્યા છે. એમ કહે છે કે તમે અહીંયા આને ટાર્ગેટ કરો અને એને હણી નાખો, બીજી ચિંતા છોડી દો, બીજા આપોઆપ શરણે થઈ જશે. સામેના પાના ઉપર વચ્ચેનો પારા, મોહનીય કર્મને મદિરાની ઉપમા આપી છે. જો આ મોહનીય કર્મની એક એક અવસ્થા બતાવે છે તો કે એને મદિરાની ઉપમા આપી છે. મોહરૂપી મદિરાનો નશો સૌથી વધારે, જગતમાં જેટલા દારૂ છે એના કરતાં આનો નશો વધારે છે. કારણ દારૂનો નશો કલાક, બે કલાક કે ચાર કલાક એ ચોક્કસ ઉતરશે, પરંતુ મોહરૂપી દારૂનો નશો તો ચડેલો જ રહે. અહીં તમે પ્રવચન કે સત્સંગમાં પણ નશામાં આવો છો. મારા સાહેબ ક્યારેક કડક ભાષા વાપર્યો લક્ષ્મણ આપવા માટે, તો કહે અહીંયા તમે સત્સંગમાં આવો છો ને ત્યાં પણ તમે મોહરૂપી મદિરાનું પાન કરીને આવો છો, નશામાં આવો છો. સમજ શિખર જાઓ છો જાત્રા કરો તો, પણ નશામાં જાઓ છો. મોહરૂપી મદિરાનું પાન કરી મનુષ્ય ઉન્મત્ત બને છે. શું થાય છે? પરિણામ બતાવ્યું, આ નશો કરવાથી ઉન્મત્ત બને છે. એ કોઈ બીની વાત સ્વીકારવા તૈયાર નથી, એને સ્વછંદ અને પોતાનો આગ્રહ, મતાગ્રહ એટલો બધો દ્રઢ હોય કે કોઈની વાત સાંભળવા તૈયાર ન થાય. પણ એ શેના કારણે છે? એ તો પરિણામ છે, પણ પરિણામ છે ને તો કે આ મોહને કારણે, એનો મોહ અંદરમાં આ કામ કરે છે. તમે હિંસા કરો, જૂઠું બોલો એ ન બને. શું કહે છે? તમે એને હિંસા કરો, તમે એને જૂઠું બોલો, ન બને. તમે એને ચોરી, ન બને. તમે કોઈ સ્ત્રી જોઈ અને આંખ મેલી કરો, ન બને. પણ મોહ અંદર બેઠો છે તે બધું કરાવે છે, તમારે કરવું નથી. અર્થાત આત્માના પોતાના સ્વભાવમાં આ વાત નથી, એક પણ દોષ આચરવા એ આત્માના સ્વભાવમાં નથી, સ્વાભાવિક અવસ્થા નથી, પણ વિભાવમાં છે. અને વિભાવમાં જવાનું કારણ મોહનીય છે. મોહનીયના પ્રભાવ નીચે આ જીવ વિભાવભાવમાં જાય છે, વિભાવમાં જઈને અનંત કર્મો બાંધે છે અને કર્મોની સંતતિ અનેક, આમ એનો આપ આ આખો વિશ્ચક્ર છે, એ ચાલ્યા જ કરે છે, એમાંથી એ રોકાતો નથી. પછી એક સરસ ચિદાનંદજી મહારાજનું સરસ એમણે પ્રમોદ ભાવમાં લખ્યું છે. ચિદાનંદજી મહારાજ ભગવાનને ઠપકો આપે છે. જોજો આ ભક્તને ભગવાનની કેવી ભૂમિકા અહીંયા બતાવી છે કે ચિદાનંદજી મહારાજ ભગવાનને ઠપકો આપે છે, પ્રભુ જ્યારે મુશ્કેલી આવે ત્યારે કુટુંબીજનો કામ ન લાગે તો એ શું કામના, શું કરવાના? ભગવાન અમે ભયંકર આફતમાં છીએ, અમે તારા છીએ, અને તું કામમાં ન આવે તો તને શું કરવાનું? ચિંદાનજી મહારાજ કહે છે, મોહરૂપી મદિરાનું પાન કરી અમે છકી ગયા છીએ, જરા પણ શુદ્ધિ નથી, આ ટાઈમે અમારી સાર સંભાળ લેવા જેવી છે. ભગવાન તમે કરો તો આટલું કરો, અમારે તમારી પાસે કોઈ મોટી મેલ મેલા તો નથી માગવી, આ પૃથ્વીનું રાજ્ય નથી જોતું, ઇન્દ્રલોકની પદવી નથી જોતી, અમારે તો આટલું જ કરવું છે. આ સાત્વિક પુરુષ છે, એને મુક્તિ જોઈએ છે, એટલે શું માગે છે? અમારો મોહ દૂર કરો. આ મોહને કારણે અમે સંસારમાં રખડીએ છીએ, તો અમારો મોહ દૂર કરો. તમે જો અમારા હો, અમને તમારા માનતા હો, તો અમારું આટલું કામ કરો. હા, એવી વિનંતી છે. એવી જ રીતે બીજો મોહન વિજયજી મહારાજનું, આપણે મોહન વિજય મહારાજને તો ઓલી 24મા આપણે સાંભળ્યા છે, ચાર 24 ચાર વ્યક્તિઓએ 24 જે કરી, આનંદગંજી, દેવચંદ્રજી, યશો વિજયજી અને મોહન વિજયજી, એમાં મોહન વિજયજીની 24 છે એ થોડીક જુદી પડે બધા કરતા. એ વિનંતીના ભાવમાં ઓછી વાત કરે, પણ ભગવાનની સાથે ઝઘડો કરે, કંકાસ કરે, તમારે મને આ કરી દેવું પડે, તમે આમ નથી કરતા, તમે ભગવાન છે ના, એમ એ કહી શકે, બેધડક પ્રેમથી કહે છે, એનો હક બનાવ્યો છે એને. હા, મોહનજી મોહનજી વારંદની યાદ કરી અને કહે છે કે મોહન બીજું મારે શું કહે છે, ભગવાન અમે મોક્ષ માગવા નથી આવ્યા. જો કેવા શબ્દો છે, ભગવાન અમે તારી પાસે મોક્ષ માગવા નથી આવ્યા, અમને મુક્તિ ક્યારે મળશે એમ પૂછવા પણ નથી આવ્યા, અમારું ક્યારે કલ્યાણ થશે એમ પણ પૂછવા નથી આવ્યા, અમે તો એટલું કહેવા આવ્યા છીએ કે અમારામાં મોહ છે, તમારી તાકાત હોય તો એને દૂર કરો. જો કેવી ભાષા છે એમને, તમારી શક્તિ હોય તો અમારો મોહ દૂર કરી આપો તો અમે તમને સાચા માનીએ. આપણે એમ કહીને કે આ તો પેલા વાં જાઓ ને તો પેલા દેવી ને હનુમાન ને તો સાક્ષાત છે, તરત એની વાત શું આવે, પરચો છે કંઈ ચમત્કાર છે. અહીંયા એવું કહે છે, તમે સાચા હો પરચો બતાવો, આવો ચર્ચો બતાવો કે અમારો મોહ દૂર થઈ જાય. એટલે બંને વાત છે એમાં, એક તો એની કેટલી કુશાગ્ર બુદ્ધિથી આ માગે માગે છે, તો કેટલું માગે છે, એવું માગે છે કે મોક્ષની પ્રાપ્તિમાં એ મને સહાયક બને, મોહથી નિવૃત્તિ થઈ જવાય. પછીના પારીમાં એક વાત કરે છે કે શરીર તે જ હું છું, વચ્ચે આપ્યું છે ચાર લીટીમાં, ચોથી લીટીમાં, શરીર તે જ હું છું, વિષયો અને ભોગોમાં સુખ છે, હિંસાથી ધર્મ થાય છે, આ દર્શનનો છું. આવી બધી જે માન્યતાઓ આપણામાં કામ કરતી હોય ને, તો કે એનું પહેલી ભૂલ ક્યાં છે, કે શરીરમાં પોતાપણાની માન્યતા. એટલે શરીર એ જ હું છું, વિષયો અને ભોગોમાં સુખ છે એવી માન્યતા આ બીજું, અને હિંસાથી ધર્મ થાય છે આ ત્રીજી માન્યતા. તો આ બધી માન્યતા ખોટી છે. દર્શન મોહના કારણે આ માન્યતામાં જીવ ફસાયો છે. અંદરની વૃત્તિઓ ઉઠશે, તેને દબાવશો નહીં, તેને મુક્તપણે પસાર થવા દેવો, આવું માનવું તે દર્શનમોહ છે. અરે અંદરમાં વૃત્તિઓ છે એને જાણવી પડે, અને એ વૃત્તિઓ જે એ સ્વાભાવિક છે કે વિભાવિક છે એનું પૃથ્થકરણ કરવું પડે. સ્વાભાવિક હોય તો ઉપકારી છે, અને વિભાવિક હોય તો એનો વહેલી તકે એનો નાશ કરવો પડશે, નહીં તો નહીં થાય. એ વાતને કહે છે કે એ બધું આવું માનવું હે કે વૃત્તિઓને દબાવી દો, તો કે એ બધું તો દર્શનમોહનું કારણ છે ભાઈ. એવું માનવું તે દર્શનમોહ છે. બસ પૂરું થાય છે. દર્શન મોહની વાત આપણે એ સમજાય. હવે પછી ચારિત્ર મોહની વાત આવશે, આપણે આવશે જોશું. ભાઈ છે એમની શરીરની અનુકૂળતા હોય એ પ્રમાણે 5-10 મિનિટ આપણને થોડું પેલું આપશે, તે જોઈશું.
આત્મસિદ્ધિના સાર છે એ મોક્ષનો ઉપાય છે. મોક્ષના ઉપાયના સારરૂપ જે ગાથા છે એ ગાથા આ મોહનીયની છે. એ તેમ હણાય મુખ્ય કારણ મોહનીયન છે. વિષયનું અદભુત તત્વ છે એમાં, કેમ કે અચૂક ઉપાય. આ બધા ઉપાયોની અંદર અનેક છે, પરંતુ બધાની અંદર જો અચૂક ઉપાય હોય તો તે મોહનીયનો નાશ છે. અને મોહનીયની આ સમજ છે, દાર્શનિક ભાષાની સમજ, એને જરા આપણે આપણી વ્યવહારિકતામાં જરા બહુ જ રોજના આપણા સંગ પ્રસંગો જીવન વ્યવહારના જે છે એમાં આ મોહનીય ક્યાં છે એ સમજી લેવું પડે. જરા ઉપયોગ રાખીશું, થોડો વિચાર કરીશું, ધ્યાનથી જરા લેશું, પકડાઈ જશે મોહનીયને પકડવું. બે પ્રકારના આપણને સ્વરૂપ મોહનીયના કીધા, એક દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. આત્માના પણ અનંત ગુણોની અંદર બે ગુણ પ્રગટ છે, એક દર્શન ગુણ અને બીજો જ્ઞાન. ખૂબ સમજી લઈએ, દર્શન જે છે એ આત્માનો ગુણ છે. હવે એમાં મોહનીય ક્યાંથી જરૂર પ્રગટ થયું, ક્યાંથી અંદર પ્રવેશ કરી દીધો? તો કોઈ પણ વસ્તુ જગતની અંદર, જગત દ્રશ્ય છે, આત્મા દ્રષ્ટા છે, એનામાં દર્શન ગુણ છે એટલે આત્મા દ્રષ્ટા છે. તો દ્રષ્ટા છે એનું દ્રશ્ય શું? તો કે આખું જગત. આત્મા સિવાયનો કોઈ પણ પદાર્થ, કોઈ પણ રૂપ જગતની અંદર જે છે એ દ્રશ્ય છે, એ આત્માનો ગુણ નથી. હવે કોઈ પણ વસ્તુ દ્રશ્ય છે એ દ્રશ્યને પકડવાની તાકાત કોનામાં? આત્મા. કારણ કે આત્મા સિવાયના બધા પદાર્થો કેવા? જો, તો એ તો પોતાને જોઈ ન શકે. જગતમાં અનંત પદાર્થ હોવા છતાં આ જડ પદાર્થો પોતાને જોઈ શકતા નથી, પછી જાણી શકવાનો આવશે. બંને ગુણોને જરા થોડાક જુદા પાડીને કે પહેલા વહેલા તો જોવું. એક એક પદાર્થ આપણને દેખાય જાય, કંઈ પણ પડ્યું હોય ને, ગમે ત્યાં આપણે જતા હોય, આપણે ક્યાં શું પડ્યું છે, એ પડ્યું છે એને ખબર નથી કાંઈ. એ પદાર્થને જોયું કોણે? આત્માની સત્તાએ જોયું, આ એના દર્શન ગુણે જોયું. હવે થાય છે શું કે એ જગતના તમામ, જગત આખું દ્રશ્ય છે, વિશ્વ આખું દ્રશ્ય છે, લોક આખો દ્રશ્ય છે, અનંત રૂપો છે એના. ભૂતગલ અનંત છે, એની રચનાઓ અનંત છે, એની સંગત સંગત રચના અનંત છે, સંગાયણ એની અંદર. આને જોનાર કોણ? જીવ નથી તો ગમે તેટલું છે બધું, કોણ જીવે કોણ જાણે. આપણને કૃપાળુ દેવે એક પત્રની અંદર ચેતનતા નામનો શબ્દ વાપર્યો છે, સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા, એ શબ્દ જીવ વિલાસ. એમાં એમણે સમજાવ્યું છે કે અનંત એવા કિંમતી મહામૂલ્યવાન રત્નો, મહાપ્રકાશિત એવા ચંદ્ર સૂર્ય તારાઓ, આ બધું જ જગતમાં છે, એને કોણ જુએ છે? એ તો બધા છે ભલે ને હોય, કરોડો આઈટમ છે ભલે ને રહી, એને પ્રકાશે છે કોણ? તો જીવ. આ જીવ શેનાથી પ્રકાશે છે? દર્શન, દર્શન ગુણથી પ્રકાશે છે. હવે ભૂલ દર્શન મોહની ક્યાં થાય છે? કે જ્યારે જીવ કોઈ પણ જીવને પોતાની શક્તિ વડે ઉપયોગથી વસ્તુને જુએ છે કે તરત એની સાથે તદ્રુપ થાય છે, તદાકાર થાય છે, એકાકાર થાય છે. શું એકાકાર થાય છે? કે તરત જ એને એમ થાય છે કે આ મને ગમશે નહીં ગમે, મારા સુખનું કારણ છે, મારા હિતનું કારણ છે. પર છે એ વાત નથી આવતી, એ તો ભૂલી જ ગયો, એ હું પરને જોઉં છું એ ભૂલી ગયો. જેવી કોઈ પણ પદાર્થ જોયો એટલે એને પોતે, જીવ તો સુખની શોધમાં છે, એટલે જેવો જોયો એટલે એને એમ થાય કે આનાથી સુખ થશે કે અસુખ થશે. એ સુખ કે અસુખ એકેયનું કારણ નથી. જીવના સુખનું કારણ જગતનો કોઈ પદાર્થ નથી, જીવના અસુખનું કારણ પણ જગતનો પદાર્થ, પણ જીવની જુઓ આ દર્શન મોહની ભાંતિ, આ દર્શનમાં કે આ મારા સુખનું કારણ થશે, એટલે જેવો પદાર્થ જોયો કે એની સાથે એને તદ્રુપ ભાવ અનુભવ્યો, તદાકાર ભાવ થયો, એકાકાર થયો. ઈ જે એકાકાર ભાવ જે થયો એની સાથે એ એને અહીંયા મોહનો પ્રવેશ થયો, મોહનીય થયું. દ્રષ્ટા દ્રશ્યથી હંમેશા જુદો છે, આ વિચારો તો તરત પકડાઈ જાય કે ગમે તેટલું હોય તો પણ દ્રષ્ટા છે એ દ્રશ્યથી જુદો જ છે. તો દ્રશ્ય છે તે પર છે, દ્રષ્ટા છે તે હું છું, સ્વચ્છ. દ્રશ્ય તો બદલાય છે, દ્રશ્ય વિનાશી છે, દ્રશ્ય પરિવર્તિત છે, પણ હું તો દ્રષ્ટા તરીકે કાયમ છું, ગમે ત્યારે છું. મેઘધનુષના રંગો બદલાય એમ આ જગતનું સ્વરૂપ બદલાય, પણ દ્રષ્ટા બદલાય છે ક્યારે? તો દ્રષ્ટા તો હું છું, દ્રશ્યથી જુદો છું. જીવની સાધના શું? એણે દ્રશ્યથી પોતાની જાતને જુદી પાડવી. તે જે જે દ્રશ્ય છે એની સાથે એને જે તદાકારપણું, તદ્રુપપણું, પોતાપણું, મારાપણાનો જે ભાવ છે એનાથી એને જુદું પાડતા, દર્શન મોહને નાશ કરવા માટેની સાધના છે. સિદ્ધાંત એ છે કે દ્રષ્ટા હંમેશા દ્રશ્યથી, દ્રશ્ય ત્રિકાલિક નથી, દ્રશ્ય અલ્પકાલિક છે, દ્રશ્ય અનિત્ય છે, દ્રશ્ય વિનાશી છે, દ્રશ્ય પડે પડે પલટાતું છે. દ્રષ્ટા જે પોતે દ્રષ્ટા છે એ તો ત્રિકાળી છે, શાશ્વત છે, અવિનાશી છે, ચિરંતન છે, આત્માનું પોતાનું સ્વરૂપ છે, પોતાનો ગુણ છે, અનંતકાળથી એ છે, અનંતકાળ સુધી એ રહેશે, એનો દર્શન ગુણ ક્યારે નષ્ટ થવાનો નથી. અને જગત તો બદલાતું જ હશે, યોનિ બદલાય, ગતિ બદલાય, જાતિ બદલાય, ક્ષેત્ર બદલાય, તો દ્રશ્ય બદલાય. મનુષ્યપણામાં દ્રશ્ય છે એ તિર્યંચમાં જુદું હશે, દેવગતિમાં જુદું હશે, નારકીમાં જુદું છે, યોની બદલાય તો જુદું છે. મગરમચ્છની યોની આવે અને જંતુની યોની આવે, કોઈ ફેર છે? આ બધું દ્રશ્ય બદલાતું જાય છે, એ દરેક વખતે એને જોનારો કોણ છે? પોતે જ છે. વિચારો કેટલા દ્રશ્યો આ જીવે જોયા હશે. તો જેટલું કાળચક્રની અંદર એનું પરિભ્રમણ થયું છે, જે જે ગતિમાં ગયો છે, જે જે યોનિમાં ગયો છે, જ્યાં જ્યાં જે જે પ્રકારના દેહ ધારણ કર્યા છે, ત્યારે એનું દ્રશ્ય જગત તો જુદું છે, પણ એને જોનારો. તો દ્રશ્ય દ્રષ્ટાથી જુદું છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, બીજો ગુણ એનો જ્ઞાન છે. એ માત્ર જુએ, પછી એને જાણવું હોય કે શું છે, મારે જાણવું છે, જરા જોયું તો ખરા શું છે, તો એનો બીજો ગુણ કયો? જ્ઞાન ગુણ, જાણવું. આ પણ આત્માનો પ્રગટ ગુણ છે. એ દર્શન ગુણ અને જ્ઞાન ગુણનો સંયુક્ત જ્યારે ઉપયોગ થાય એને ઉપયોગ ગુણ કહેવાય. તો ઉપયોગ એ એને કહ્યું છે, એમાં દર્શન ગુણ અને જ્ઞાન ગુણ બંનેની શક્તિ ક્રિયાન્વિત થઈ ગઈ છે. એ માત્ર જુએ છે એવું નહીં, પણ શું જુએ છે એ પણ તરત જ વિકલ્પ આવે છે. હવે કેટલીય વાતની અંદર આપણે જોતા હોય કે કેટલી વસ્તુ આપણે જોઈએ પછી શું ને માથાકૂટ ન કરીએ, કારણ કે જોયું એમાં જ આપણને પેલા ખ્યાલ આવી ગયો કે આપણા કામનું નથી, તો આપણે શું એ માથાકૂટ નહીં કરીએ. પણ જરાક એમ થાય કરે આ વસ્તુ પડી છે તો જેમ એક છીપલી પડી હોય અને એની અંદર રૂપાની ભ્રાંતિ થાય તો તેમાં શું છે એ વધારે જાણવાની ઈચ્છા થાય કે નહીં, ત્યાં શું છે રૂપું છે, એવી રીતે ભ્રાંતિગત એને થાય. અને એમાં જો ભ્રાંતિ એની થઈ તો એમ થાય કે મારા સુખનું કારણ છે, આ તો મહત્વનું છે, આ તો બહુ આવું છે, તો ત્યાં એનું જ્ઞાન ગુણ કામ કરે છે. અને જેવું એને ખબર પડી કે ના મહત્વનું છે એટલે તદાકાર થયો, તદરૂપ થયો, જેટલા પ્રમાણમાં એને એની ઉપયોગીતા સમજાણી, સુખનું કારણ સમજાયું, હિતનું કારણ સમજાયું, પોતાને બહુ મહત્વનું છે એવું સમજાયું, એની સાથેનો મોહ જાગૃત. આ મોહ ક્યાંથી પ્રવેશ કર્યો? કાં દર્શનમાંથી અને કાં જ્ઞાન, દ્રશ્ય તરફ અને પેલું જ્ઞેય તરફ. તો જ્ઞેય હંમેશા જ્ઞાતાથી જુદું છે. જો આ મંત્ર બરોબર સાધકને બેસી જાય, આત્મસિદ્ધિમાંથી આ વાત બેસી જાય કે દ્રશ્ય હંમેશા દ્રષ્ટાથી જુદું છે, હું દ્રષ્ટા છું, આખું જગત મને દેખાય છે, મારા દીકરા, મા બાપ, સંગ્રહ પરિગ્રહ, સ્વજન પરિજન, આ બધા મારા દ્રશ્ય છે, આ મારા જ્ઞેય છે, આ હું નથી, આ તો બદલાય છે. આ સ્વજનો બદલાણા, ગતિ બદલાણી, એટલે આ જીવ બદલાણો, એની સાથે આ બધું બદલાઈ ગયું, એની પર્યાય બદલાણી. તો દ્રશ્ય મારાથી જુદું છે, જ્ઞેય પણ મારાથી. જ્યારે દ્રશ્યમાં અને જ્ઞેયની અંદર પોતાપણાની બુદ્ધિ, સ્વપણાની બુદ્ધિ, હિત બુદ્ધિ, ભ્રાંતિ બુદ્ધિ, એકાકારપણું, તદ્રુપતા જેટલા પ્રમાણમાં થાય એટલા પ્રમાણમાં મોહ છે. રસ્તામાં એક માણસને જોયો, માણસ છે એ ખબર પડી, ઝાડ નથી, બધું થયું, પણ આપણો કાંઈ કોઈ ઓળખીત પારખીતો નથી. દર્શનથી આગળ ગામ અને બીજો માણસ નીકળો, અરે આ તો ફણાણાનો દીકરો આપણો, આ મારો તો સગો થાય, મારો તેની સાથે નજીકનું છે, હવે શું ન્યાય આવ્યું, મોહ આવ્યો કે નહીં? મોહ આવ્યો. તને જીવ પ્રત્યેનો રાગ નથી થયો, તું સમજીશ નહીં કે તને કોઈ જીવ પ્રત્યેનો મૈત્રી થઈ છે, મારો છે એવી સમજ આવી ત્યારે એની સાથે તને જે થયું એ મોહ છે. ગામમાં ઘણા છોકરા છે, તો પત્ની મારી છે માટે પ્રિય છે, પત્ની છે માટે પ્રિય નથી, મારી છે માટે પ્રિય છે, મકાન મારું છે માટે મને મોહ છે. મકાન ઘણા પડ્યા ગામની અંદર, કેટલા લાખ, 1.5 લાખ મકાન છે, આપણને શું એની યાર સંબંધ છે? મોહ ક્યાં આવ્યો? કે એ જાણપણામાં મારું જ્યારે એની સાથે ભળી ગયું. આ બે સાધનાનું બહુ સરસ તત્વ છે, જેમ જેમ વિચાર થશે એમ આપણે બીજા વિચારો કરીશું. આજની એક ભૂમિકાની અંદર માત્ર કે દ્રશ્ય અને જ્ઞેય, કોઈ પણ દ્રશ્ય દ્રષ્ટાથી જુદું છે, કોઈ પણ જ્ઞેય જ્ઞાતાથી જુદું છે. જીવ જ્ઞાતા અને દ્રષ્ટા છે. એને કૃપાળુદેવે સાદી ભાષામાં કીધું છે કે સાક્ષી છે, એ સાક્ષી છે. આપણે સાક્ષી મટી જઈએ છીએ, દ્રશ્યના સાક્ષી પણ રહેતા નથી, જ્ઞેયના સાક્ષી પણ, પણ આપણે દ્રશ્ય સાથે પણ ભળી જઈએ છીએ અને જ્ઞેય સાથે પણ. જ્ઞેયની અંદર તરત જ આપણે ભાન ભૂલીને આ મારું છે ને આ પારકું છે આ શરૂ કરી દીધું, એમ મોહ આવી ગયો. એટલે આપણા જ્યાં માયના આ મમત્વ ભાવ જ્યાં આવ્યો ત્યાં મોહ આવી ગયો. કૃપાળુ દેવે 6 પદમાં કીધું, અનાદિ સ્વપ્ન દશાને લીધે જીવનો અહમભાવ અને મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે. એ સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં સમ્યકત્વને પામે. કેટલી વારમાં, કેમ કે આ વિચાર એનો સહજ છે, અમે એને કઈ જરૂર નથી, પોતે વિચાર કરે છે કે દ્રશ્ય છે, પણ દ્રશ્યની સાથે જેવો જોડાયો એટલે અહમથી જોડાયો, આ મારું છે, મમત્વ આવ્યું, આ સ્વપ્ન દશા થઈ, એનાથી મારું સ્વરૂપ જુદું છે. આવો વિચાર જો કરે તો સમ્યકત્વને પામે અને સમ્યકત્વને પામીને કેવળ કૃપાળુ દેવની શૈલી અત્યંત સંક્ષિપ્ત છે, બહુ ટૂંકી છે, પણ સચોટ અને ધારદાર છે, વેધક છે. એ છ પદના પત્રની અંદર પ્રભુશ્રીને સૌભાગભાઈને જે સમજાણું એ આપણને હજાર વાર વાંચ્યા પછી સમજાતું નથી, અને પત્ર મોઢે છે, પત્ર મોઢે છે, એ તો કડકડાટ બોલી, પણ સમજાતું નથી કે આની અંદર સહજ મુક્તિનો માર્ગ પરમ કૃપાળુ દેવે કહ્યો છે કે સ્વપ્ન દશા અને તારી વાસ્તવિક દશાનો ભેદ પકડાયો, કે દ્રશ્યની સાથે જોડાયો એ સ્વપ્ન, જ્ઞેયની સાથે જોડાયો એ સ્વપ્ન, અને એને જુદું માયનું એનાથી રહિત મારી અવસ્થા છે એ આ સમ્યક પેલું અસમ્યક, આ સમ્યક દર્શન પેલું અસમ્યક. ખૂબ વિચાર કરીએ, સાધનાના સૂત્રો જો સમજાઈ જાય તો આ આત્મસિદ્ધિની અંદર જ આત્મત્વની સિદ્ધિ પ્રાપ્ત થશે. માત્ર આત્મા જાણીશું એમ નહીં, આ ગુણોથી જાણીએ છીએ, પણ સાધનાથી એ સિદ્ધ થશે કે દ્રશ્યથી હું જુદો છું, હવે વિચારો જગતની કઈ ચીજ મારી છે, અને જેના પ્રત્યે આપણને મોહ છે થોડો કે વધારે એ આપણું કાં તો દ્રશ્ય છે અને કાં તો આપણું જ્ઞેય છે, પણ આપણો ગુણ નથી. કાં આપણો એ દ્રશ્ય છે અને કાં આપણું એ જ્ઞેય છે, પણ આપણો ગુણ નથી. દેહ માત્ર સંયોગ વળી જડ રૂપી દેહ દ્રશ્ય, દેહ દ્રશ્ય છે. આ વિચારો જ્યારે શરીરની અંદર કઈ પણ થાય ત્યારે વિચારો કર્યો કે શરીર તો દ્રશ્ય છે, હું તો એનો દ્રષ્ટા છું, મેં આ શરીરને જોયું, નાનું હતું એ જોયું, વધી ગયું એ જોયું, રોગિષ્ઠ થયું એ પણ જોયું, વ્યાધિગ્રસ્ત થયું એ પણ જોયું, પીડાગ્રસ્ત થયું એ પણ મેં જોયું. શરીર શું કરે છે અને શરીર નષ્ટ થઈ જશે એ મારે જોવાનું, છૂટી ગયું શરીર દ્રશ્ય છે. શરીર સાથે જેટલી એકાકારતા થઈ જશે એટલી મોહ બુદ્ધિ કેટલી પ્રબળ થશે, અને જીવ દુઃખી દુઃખી થઈ જશે, અરે શું કરું, કાંઈ સૂજ નથી પડતી, આમ થયું તેમ થયું, શું કામ, કે તારે તે શરીરને દ્રશ્યની સાથે સાથે પોતે મોહ કર્યો, તદ્રુપતા કરી, એટલે તને કેટલું બધું દુઃખ છે, અને જેટલી જરા છોડી દીધી તો તને લાગે કાંઈ નહીં, આ તો મેં તો જાણ્યું, આની અંદર તો આ અત્યારે વ્યાધિ છે એને મેં જાણી, અને વ્યાધિ મટી ગઈ તો એને મેં જાણ્યું, બીજું શું કહ્યું. એમ પોતાના આ દેહાધ્યાસ જેવો છે એવો જગતનો અધ્યાસ છે એને દર્શનમાં, જગતનો અધ્યાસ એ દર્શન, અને એ દર્શનમાં અને એની સાથે જ આ અજ્ઞાન એટલે મિથ્યાત્વ જ્ઞાન. જોવું અને જાણવું બંનેને જ્ઞેય મારાથી જ્ઞાતાથી જુદું છે અને દ્રશ્ય દ્રષ્ટાથી જુદું છે. હવે હું જ્ઞાતાને દ્રષ્ટા છું એ સિવાય કંઈ નહીં. આવું જો બંને પોતાને આત્માનો ગુણ પણ સમજાય અને ભૂલ પણ સમજાય તો આ મિથ્યાત્વનું જે મોટામાં મોટી ભૂલ અનાદિ અનંત સંસારની એ આપણને પકડાય, અને રોજના પ્રસંગમાંથી પકડાશે. રોજ આપણે આપણા જીવનને લગતી બાબતમાંથી જ વિચાર કરવાનો, એ દ્રશ્ય કે દ્રષ્ટા, જેની તરફનું આપણે દુઃખ થયું કોઈના તરફથી તે મારું જ્ઞેય કેમ, જ્ઞાતા જેવી ખબર પડી ગઈ તો જ્ઞેય થયું, તો પર કે સ્વ, પર સમજ આવી તો સમજ પીછે સબ. એટલો બધો વિષાદ હશે, એટલું બધું દુઃખ હશે, એટલી બધી પીડા, બધું હોય જેવું સમજ આવી તો મૂકને લભ ભાઈ, આ તો બધું બદલાશે. હમણાં તારી આંખ વિચાઈ જાય તો એ બધું ગયું, પાછું નવું આવશે તો પછી બધું બદલાય. બહુ સરળ રીતે, બહુ મોહનીય આ મૂળ છે કૃપાળુ દેવતી, કે તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. આ મોહનીય હણાય સંસારનો અંત છે. બુદ્ધભાઈ સરસ વાત કરી કે મોહ અને મોક્ષ. આ મોહ જો હણાશે તો મોક્ષ તો સ્વયં છે, મોક્ષ ગુણ છે, મોક્ષ આત્માનો સ્વભાવ છે, તું છો મોક્ષ સ્વરૂપ. મોહ છે એ વિકાર છે, મોહ આગંતુક છે, મોહ અહીંયા મહેમાન તરીકે છે, શત્રુ તરીકે છે. મોક્ષને તેડવા જવો પડશે નહીં, મોહને કાઢવો એટલું જ કામ છે, મોક્ષને લાવવો એ કામ નથી. મોક્ષ તો પડેલો છે, તું છો મોક્ષ સ્વરૂપ, પણ આવરણ કરનાર મોહ છે. આ મોહને સમજી તો સમજવાથી, સમજ કર વિચાર તો પામ, તો વિચાર કરીશ તો વિચાર એક એક પ્રસંગથી કર, એક એક ક્રિયાથી કર, એક એક સંગથી કર. અને આ ભાવ એને કહેવાય છે સંવર. સંવર એટલે જેની સાથે સંયોગ છે એની સાથે તાદાત્મ્ય નથી, એટલે એ આપણામાં આશ્રવ બની શકતું નથી, કર્મબંધનું કારણ બની શકતું નથી. થોડી સાધનાના સૂત્ર છે. વિચાર કરવા બેસવું પડે, વિચાર સ્થિર રહેશે નહીં, વયો જશે. પણ એક વસ્તુના મોહના વસ્તુથી પકડવી કે મને મા પ્રત્યે મોહ છે, મને મકાન પ્રત્યે મોહ છે, મને આભૂષણ પ્રત્યે મોહ છે, મને આ વસ્તુ પ્રત્યે મોહ છે, હવે પકડ એને, એ દ્રશ્ય છે, એ જ્ઞેય છે, પકડીને તું એનાથી જુદો, આવો અભ્યાસ કર. આ સાધનાનું સૂત્ર છે. આ જેટલી સાધના આત્મલક્ષી થશે એટલી જીવની અંદર આ પ્રકારની પોતાની આત્મિક બળ પ્રગટશે. વિશેષ અવસર.
સુખદામયન તસુ સંત જય દેનરાત રહે